भगवान ने स्तुति करता सनकादिक ऋषियों, ब्रह्म ने, परमात्मा ने भगवान श्री राम ने अंदर दर्शन करी रहा छे, अने स्तुति करता भगवान नो जय जयकार करता कहे, हे प्रभु आप अजन्मा छो, अनुपम छो, अनादि छो, शोभाना ध्यान छो, आप मान प्रद होवा छताय अमानी थईने भक्त सौने मान आपवा वाला छो, पावन छो, वेद अने पुराण पण आपनो यश गाई रहा छे, आप तज्ञ कृतज्ञ अज्ञता भंजन, आप कृतज्ञ छो, तज्ञ छो, तज्ञ एटले जाणवा योग्य छो, अने अज्ञतानु भंजन करवा वाला छो, अने जे कई कृतज्ञ जे कई करो छो, भक्त जे कई करे छे एना प्रत्ये पण आप कृतज्ञ छो, एने कई आपवा इच्छो छो, एने संपूर्ण बनावा माटे भगवान ની તૈયારી હોય છે કે મારો ભક્ત સમર્થ કેવી રીતે થાય, મારો તપસ્વી ઋષિ મહાન કેવી રીતે બને, એ રીતે ભગવાન કૃતજ્ઞ છે જે ભગવાનની ઉપાસના કરે છે, જે ભગવાનને શરણે જાય છે, ભગવાન એને કંઈક ને કંઈક ઊંચાઈ આપે છે વધતી ઓછી પણ, અને એના વડે ભગવાન સ્વયં એક પરમ શક્તિશાળી છે, કૃતજ્ઞ છે. કદાચ માણસ તો પોતાની કૃતજ્ઞતા ચૂકી પણ જાય, ભૂલી પણ જાય અને યાદ પણ ન કરે, પણ પ્રભુ તો જે એને શરણે જાય છે, એને ભજે છે અને એનો થઈને રહે છે, પ્રભુ હું તારો એમ કહીને રહે છે, એને માટે ભગવાન કૃતજ્ઞ બની જાય છે. કીક પ્રહલાદ માટે પણ પ્રભુ પહોંચી જાય અગ્નિના સ્થંભની અંદર, દ્રૌપદી પાસે પણ જેમ એક ધા નાખે કે પ્રભુ આપ મારી લાજ રાખો, તો એની સાથે ભગવાન એક પટ્ટીના ની કૃતજ્ઞતા વ્યક્ત કરતા દ્રૌપદીને કેટલા બધા અસંખ્ય વસ્ત્ર ચીર પૂર્યા, આ છે કૃતજ્ઞતા. ભગવાન પાસે કોઈ ખોટ નથી, એની પાસે તો અનંત સર્વસ્વ એનું જ છે, પણ આપણી પાસે જે કંઈ હોય તે એને અર્પણ કરીએ છીએ ત્યારે ઈશ્વર પણ કૃતજ્ઞ બનીને કશું જ બાકી રાખતું નથી, પાછું વાળીને આપી જ દે છે. આપણે સેવા કરીએ છીએ અકિંચન ને નિષ્કામ ભાવથી સેવા કરીએ છીએ, કોઈ સ્વાર્થ હશે તો નહીં બને, સેવાની અંદર મલિનતા હશે તો પણ એની અંદરથી જે સ્વચ્છ અને પરિપૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કરવું હશે એ પ્રાપ્ત નહીં થઈ શકે. ભગવાન પોતાની કૃતજ્ઞતા ક્યારે વ્યક્ત કરે ભક્ત પ્રત્યે, અકિંચન હોય, નિસ્વાર્થ હોય, સેવાની અંદર કોઈ પણ જાતની કામના ન હોય, નિષ્કામતા હોય, માત્ર નિષ્કામતા, ત્યારે પ્રભુ એના પ્રત્યે કૃતજ્ઞ બનતા હોય છે. પ્રહલાદને માટે કૃતજ્ઞ બન્યા, નૃષિ સ્વરૂપ બનીને આવ્યા, દ્રૌપદીને માટે કૃતજ્ઞ બન્યા, વસ્ત્ર સ્વરૂપે આવીને બન્યા. આમ પ્રભુ ક્યારેય પણ કોઈનું સેજ પણ બાકી રાખતા નથી. જો પાડોશીનો ફેરો ખાનાર બાળકને નાસ્તો આપી શકતા હોઈએ કે એને એના ખિસ્સામાં કંઈક પૈસા મૂકી દેતા હોઈએ, કૃતજ્ઞતા આપણે પણ વ્યક્ત કરીએ છીએ, તો પરમાત્મા બાકી રાખશે? આપણે તો જોયું છે આટલા વર્ષોમાં 55-56 વર્ષની અંદર મહારાજની જેણે જેણે અકિંચનતાથી નિષ્કામ ભાવથી માત્ર મન દઈને દિલથી જેણે જેણે સેવા કરી છે, એ બધા જ અત્યારે જ્યાં છે ત્યાં બધા જ સુખી છે. પણ જેણે જ્યાં પોતાની સેવામાં કંઈક કપટ હશે, કંઈક સ્વાર્થ હશે, ત્યાં આગળ આપણે જોયું છે એ એટલા વ્યવસ્થિત નથી, એ પોતાની કોઈ ને કોઈ પરિસ્થિતિની અંદર અશાંત દુઃખી એ જોયા છે. એટલે મહારાજ પણ પ્રભુ ભગવાન સ્વરૂપ છે અને એ પણ કૃતજ્ઞ છે. તો આમ કૃતજ્ઞતા ભગવાન સ્વયં વ્યક્ત કરે છે કે જ્ઞાન તજ્ઞ કૃતજ્ઞ આપ બધું જ જાણવા વાળા છો સર, બધું જ જાણવા સમજવા વાળા છો. કદાચ સેવા કરતા કરતા કઈક ભૂલ થઈ જાય, કઈક નુકસાન થઈ જાય, ખોટું થઈ જાય, એ પણ જાણવા વાળા છો. ભગવાન બધું જ, મારા સર્વસ્વ બધું જ જાણવા વાળા છે, છતાંય કૃતજ્ઞ છે ને એને કઈક કર્યું છે ને માટે એને માટે ભગવાન કૃતજ્ઞ બનશે. અને અજ્ઞતા અજ્ઞાન જે છે, જે કઈ આપણી અણસમજ છે કે જેને કારણે આપણે અશાંત થઈએ છીએ, જેને કારણે આપણે દુઃખી થઈએ છીએ, એ અજ્ઞતા અજ્ઞાનતા એનું પણ ભગવાન નિવારણ કરવા વાળા છે, એને પણ તોડી નાખવા વાળા છે. અનેક નામી હોવા છતાંય, અનેક નામે નામી એક, આપ અનંત અનેક નામો વાળા છો, છતાંય આપ એક જ છો અને એ પણ અનામય. આપનામાં કોઈ પણ દોષ નથી, કોઈ પણ વિકૃતિ નથી, કોઈ પણ કચરો નથી. અનામય આમ આમ એટલે દોષ કચરો અને કોઈ પણ જાતના ની મલિનતા વગરના, અને નિરંજન કઈ પણ સ્પર્શે નહીં. જલ કમલવત કમળ એનું મૂળ કીચડમાં જ હોય, પાણીમાં જ હોય, પણ જ્યારે એનું ફૂલ બહાર આવે ત્યારે પાણીમાં જ જન્મ્યું છે, પાણીમાં જ જીવે છે, છતાંય પાણીથી પર થઈને એક પણ બિંદુ કે છાંટો એની ઉપર પડે તો આમ સરકીને તરત નીચે ઉતરી જાય. જેમ જલ કમલવત પાણીમાં જન્મ્યા જીવ્યા અને રહેવા છતાંય એક પણ પાણીના ટીપાને સ્પર્શવા ન દે, એમ આ જગતનું સર્જન કરવા વાળા, પાલન કરવા વાળા અને આખા સંસારમય રહેવા વાળા છતાંય ભગવાન નિરંજન છે. આ સંસારની કોઈ પણ છલ કપટ માયા લોભ પ્રપંચ એનાથી સહેજ પણ લેપાતા નથી. આપ સર્વમાં છો, આપ સર્વસ્વ આપ જ છો. દદતિ મિતિ સર્વાય ચ નમઃ, શિવમહિમ્નસ્તુ. દદતિ મિતિ સર્વાય ચ નમઃ, સર્વમાં આપ સર્વમાં છો અને છતાં સર્વથી પર છો એવા પ્રભુને અહીંયા ગાડી, જેમ ભગવાન શિવને પુષ્પદંતે પ્રાર્થ્યા એમ અહીંયા ગાડી સનકાદિક ઋષિઓ ભગવાન શ્રી રામમાં પરમાત્માનું દર્શન કરીને કહે છે કે આપ સર્વ જે કઈ છે આ જગતની અંદર, જળ ચેતન ગુણ દોષમય, એ બધું જ પ્રભુ આપ જ છો, આપ સર્વગત છો, સર્વની અંદર આપ જ રહેલા છો. જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં યાદી ભરી છે આપ સર્વગત છો. ક્યાંય ભગવાન વગર કોઈ પણ જગ્યા ખાલી નથી, હરિ વિના નહીં ઠાલો ઠામ, આદે અંતે એક જ રામ, જો સમજે તો પૂરણ કામ. આમ પ્રભુ સર્વગત છે અને સર્વ પુરાલય, દરેકના હૃદયની અંદર વસવા વાળા પણ સ્વયં છો આપ, બીજું કોઈ નહીં. અને ઉર આલય આ હૃદય રૂપી આ શરીર રૂપી જે મંદિર છે એની અંદર નિવાસ કરવા વાળા આપ છો. ચૈતન્યમ શિષ્ય મધ્યે સ્તુતિ કરતા કરતા લક્ષ્મણદાસજી મહારાજ પણ કે આપ તો દરેક શિષ્યના હૃદયની જે રહેલી ચેતના છે, જે આત્મા છે, એ આપ જ છો. કો આટલે બધે આટલે સુધી હોય અને આપણે એમ કે મહારાજ આપણને ક્યારે મળશે, પણ જ્યાં દૂર જઈએ વિદેશમાં જઈએ તો પણ મહારાજ આપણામાં અંદર જ બેઠેલા છે. ચૈતન્યમ શિષ્ય મધ્યે વેદો પણ એમ કે છે, ઉપનિષદો પણ એમ કે છે, અને સરસ્વતી પણ આ પ્રમાણે કહી કહીને બધાને સંભળાવે છે કે ચૈતન્યમ શિષ્ય મધ્યે પુરાલય, ભગવાન સર્વના હૃદયની અંદર જે આખા શરીરનું તંત્ર ચાલી રહ્યું છે ને, એ તંત્રને ચલાવનારી સૂક્ષ્મ ચેતના તે મહારાજ આપ જ છો, અન્ય નથી. સર્વ ઉરાલય અને અમારા હૃદયની અંદર આપ વસી રહ્યા છો, અન્ય કઈ છે નહીં. જયારે જેમ બાકી રાજે વિષ્ણુ સહસ્ત્ર ની અંદર છે એ ચેતના એની એ જ, પણ જયારે વાસનાઓથી મલિન થાય છે ત્યારે મેલી બને છે, ઝાંખી પડે છે. સદચિંતન થી જયારે એમાં એને એ કરીએ છીએ તો એ પ્રકાશમાન બને છે, અને એ આત્મચેતના જ આપણા આપણી રહેલી જે કોઈ વૃત્તિઓ છે એનાથી એ ક્યારેક ક્યારેક ઝાંખી પડે, ક્યારે સ્પષ્ટ બને. અહીંયા સબસસી સદા, આપ અમારામાં સર્વસ હંમેશ માટે નિવાસ કરવા વાળા આપ છો, અને એટલા માટે હે પ્રભુ અમને અમને સાચવજો. વધારે નહીં, અમે એવું નથી કહેતા કે અમને ચોકીદાર થઈને ઉભા રહો, નજર રાખતા રહેજો અમારી ઉપર કે ક્યારે અમે ખોટે માર્ગે ન જઈએ, અમારાથી ખોટું કોઈ કાર્ય ન થાય, અમારા મનમાં કોઈ ખોટો વિચાર ન આવે, એવી રીતે અમને હમ કહું પરિપાલય. અમારું જતન કરજો બાપજી, અમારી રક્ષા કરજો, જેમ રામ નિરંતર રક્ષા કરે એ રીતે મહારાજ અમારી ઉપર દ્રષ્ટિ રાખતા રહેજો. બીજું કશું આપણે કહીએ ને, પાડોશમાં બી નજર જરા નજર રાખજો, એમ આપણે મહારાજને કહીએ મહારાજ અમારી ઉપર નજર રાખજો થોડી વાર. બસ આપ તો આજે જન્મ મરણ નો પાસો જયારે શિકારી શિકાર કરવા નીકળે ત્યારે જાર બી છાવે અને એવા હાંસલા ગોઠવે અને એની અંદર પક્ષીઓને પશુઓને પકડે, એને જકડીને પછી એને મારી નાખે, એને દુખી કરે અને ખાઈ જાય. તો અહીંયા ગાડી સનકાદિક ઋષિઓ પણ પ્રભુને પ્રાર્થના કરે છે ભવ ફંદ વિભંજય. આ જે કઈ ઝાડ છે એને આપ દૂર કરી નાખો, આ જે કઈ ગાળા નાખેલા છે જન્મ મરણની અંદર ફસાવાના જે ગાળા છે એ ગાળા તમે અમારાથી એમાંથી અમને બહાર કાઢી લો. દ્વંદ વિપતિ, જે દ્વંદ છે માન અપમાન જન્મ મરણ જે રાગ દ્વેષ આ જે બધા દ્વંદ, દ્વંદ એટલે બે, દ્વંદ એટલે બે, રાગ હોય ત્યાં દ્વેષ હોય, સમજોજો. રાગ અને દ્વેષ બંને ક્યારે ભજન નહીં કરવા દે, અને દ્વેષ તો નહીં જ કરવા દે. જયારે બેઠા હો શાંતિથી એકાંતમાં ભજન કે માળા લઈને, તો તરત પેલો દ્વેષ, પેલો ક્રોધ, પેલો દુશ્મન શત્રુ આ મગજની અંદર આવીને આટાટ માર્યા કરે તમને. એની અંદર દુશ્મન એટલે કેવો દુશ્મન, તમને ક્યારે પણ સ્થિર કે શાંત થઈને ભજન સ્મરણ કે કશું ના કરવા દે, ઊંઘવાય ના દે. તો એ દ્વંદની અંદર શત્રુ ખર, પણ જો રાગ જેની અંદર વધારે આસક્તિ થઈ ગઈ, મોહ જેમાં વધારે થઈ ગયો, એ શાંતિથી નહીં સુવા દે, નહીં બેસવા દે. એટલા માટે કહ્યું દ્વંદ વિભંજય. આ દ્વંદ જે છે રાગ, ભલે રાગ એટલે મોહ આસક્તિ અધ્યાસ જેને કહેવાય, તો એ અધ્યાસ રૂપી દ્વંદ અને જે આપત્તિઓ ભયંકર વિપત્તિ છે. માણસ જો સમજે ને તો આ શરીર જેટલું સુખ આપે છે એના કરતા હજાર ગણું દુઃખ આપે છે. આ શરીરમાંથી જેટલું આપણે સુખ શોધવા જઈએ છે એના કરતા અનેક ગણો દુઃખ આ શરીર આપતું હોય. માદું પડ્યું, આગુપાજુ થયું, વિચારો આવ્યા, કંઈક ને કંઈક ઉપાધિઓ આવી, એટલે શરીર માત્ર અને એટલા માટે તો આ શરીરને દુઃખનું ઘર કહ્યું કે એની અંદરથી બીજું કશું મળે જ નહીં. ભાગવતમાં તો એને કહ્યું શરીરમ ખલુ વ્યાધિ મંદિરમ, આ શરીર રોગનું ઘર છે. આપણે મકાનમાં રહીએ અને રોગ ક્યાં રહેવા જાય, દરેકના ઘરમાં દરેકના શરીરની અંદર રહેવા જાય, અને એને કાળી મેલતી તો બહાર ઉભો રહે ક્યાં જવું. એટલે ઘણા બધાના ઘર તો કાયમને માટે ભાડે આપી દીધા, પેલો ભાડવા ખાલી જ ના કરે, અને ઘણા ઘરની અંદર તો બબે પાંચ પાંચ ભાડવા બેઠા હોય. તો આમ દ્વંદ વિપતિ, જે વિપત્તિઓ જે શારીરિક છે, કઈ દૈહિક દૈવિક અને ભૌતિક, દૈહિક દૈવિક ભૌતિક તાપા જે કહે છે, તે આ ત્રણેય પ્રકારની આપત્તિઓ માનસિક શારીરિક અને વ્યવહારિક, વ્યવહારની ઉપાધિ ઓછી હોય છે, શરીરના રોગો અને મન એમાં સૌથી વધારે બધા. તો આ ત્રણેય પ્રકારના જે તાપ છે, વિપત્તિઓ જે છે, ભવફંદન આ જન્મ મરણના જે ફંદ છે, એને પણ આપ દૂર કરી એને તોડી નાખીને ફેંકી દેવા વાળા આપ, કે ફરી જન્મવા ના દે ભગવાન, ફરી ભગવાન આ જન્મ મરણના ચક્કરની અંદર પડવા જ ના દો પ્રભુ, અમે આપની પાસે એ જ માગીએ છીએ. આ ભવફંદ, આ જનમવું ને મરવું, મરવું ને જન્મવું, એ કેટલા મોટા કેટલી મોટી મોટી મોટામાં મોટી બીક ભય છે, આપત્તિ છે, પીડા છે. મોત જોતાની સાથે, મોત સાંભળતાની સાથે માણસ ધરુજી જાય. અને જોજો એક વસ્તુ ખ્યાલ રાખજો, જે કોઈ પણ વક્તવ્ય કથા કરવા વાળો હશે ને, એ મોતની વાત કરશે ને, ત્યારે બીજા કોકના મોતની વાત કરશે, પેલો મરી ગયો તો ના, પણ પોતા એ વક્તા પોતાના મોતની વાત ક્યારેય નહીં કરે. વક્તા કે હું પણ મૃત્યુને વશ થવાનો છું એમ નહીં કે કોઈ દિવસ, એ બીજાના મોતની જ વાત કરશે. જોજો ખાસ કે હું એ લાઈનમાં ઉભો છું, એવું ક્યારે નહીં બોલે કે પેલો મરી ગયો તો આ મરી જાય છે એમ જ. અહીંયા આગળી તો આ સનકાદિક ઋષિઓ કે છે કે પ્રભુ અમારા જે જન્મ મરણના મોતના મોતનો ભય કેટલો મોટો હોય છે, માણસ કેટલો આમ ધરુજી જાય મોત સાંભળે ને સામે દેખાય એની સાથે, બસ મરણ તણી ઘાંટી છે મોટી, એ ધોકો છે અમને રે, સ્વામીજી એક સંશય ભારે પૂછું તે મને કે. મરણ તણી મરણ સમય મહારાજ તમે હાજર રહેજો, ત્યારે પાસે રહેજો રે એમ અદે સંગે મહારાજને વિનંતી કરી. તો જન્મ મૃત્યુનો ભય એ ફંદ, એ બંધન, એ જાળ અતિ ભયંકર છે. તો પ્રભુ આ વિભંજય એને તોડીને એક બાજુ ફેંકી દેજો, એટલે ફરી ક્યારે પણ આ જાળની અંદર અમે ફસાઈએ
નહીં.
અને અમારા હૃદયની અંદર આપ નિવાસ કરીને જે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર જે ષડરિપુઓ દુશ્મનો છે એને મદગંજય અહંકારને દૂર કરી નાખજો, અમને નિર્ભય કરી દેજો, અને નિર્ભય થઈને માત્ર આપને જ શરણે અમે સદાય માટે રહીએ.